તારીખ 2/1/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સેવન બેલગોલામાં પ્રવચન.
પોતાની વાત પૂરી કરી છે.
ખરેખર તો કરવા યોગ્ય છે કે રાખવા યોગ્ય છે, કોઈ જીવને અનુલક્ષી ના હોય. પોતાને મુક્ત માનતા હોય, નિશ્ચયનો વિષય સાંભળીને કે વાંચીને કોઈ એને બંધમોક સાથે કઈ સંબંધ નથી. અત્યારે ચાલુ ને જ્યાં સાંજે ચારું પૂરતી સમજી થોડો સત્સંગ ચાલ્યો
બરાબર.
ખાલી આત્માનું મુક્ત પણ સમજવાનું છે, પછી આત્મા તો મુક્ત જ છે. કૃપાલ દેવ કહ્યું હોય કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે મોક્ષ છે એ સમજાય છે, મોક્ષ કરવાનો નથી પણ મોક્ષ સમજાય છે. પણ પર્યાયાર્થી નહીં વાળાએ રખડી મરવાનો છે. જો આમાં બરાબર ન સમજે તો એને રખડી મરવાનું છે. એમ એમને તો વારંવાર માર્ગદર્શન આપી દીધું છે, પણ ક્યાંક ક્યાંક જીવો ભૂલે છે એના માટે આ વાત છે. એ દશા એ કરીને પરમ પરિણામી ભાવ પણ નથી, સ્વરૂપે પરમ પરિણામી ભાવ પણ છે. દશા તો જેવી હોય તેવી સ્વીકારવી જોઈએ. એટલે એ લોકો કરુણાનું યુગ ઉપર એટલે વજન આપે છે. કરુણાનું યુગમાં તો ગણિત છે, દશાનું ગણિત છે. આ દશા આટલી ડિગ્રીની છે, આ અગમ સ્થાનની છે, એમાં આ છે, એમાં આ છે, બધું એની અંદર ગણિત છે. એ કરુણાનું યુગ છે. એ વાત પણ સારી કરતી એમ કે દ્રવ્યાનો યોગ અને કરુણાનો યોગ એકબીજાના પૂરક થવા જોઈએ. જે સમયસાર અને ગોમટસાર એકબીજાના પૂરક છે એમ કરીને આપણે જીવન ઠીક વાત છે. હવે કેટલાક સિદ્ધાંત લીધા છે કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત જ્ઞાન એટલે પરિપૂર્ણ જ્ઞાન, એટલે કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. જ્યાં સર્વજ્ઞ દશા હોય, પૂર્ણ જ્ઞાન હોય, ત્યાં ત્યાગ પૂરેપૂરો હોય. કેમ કે એ જીવને કોઈ અન્ય પદાર્થને ગ્રહણ કરવાનો અલ્પ અંશે પણ વિભાવ ન હોય. કેમ કે પૂર્ણ જ્ઞાન છે એ સંપૂર્ણપણે બંધના અભાવમાં પ્રગટે છે. બંધ એટલે બંધ ભાવ લેવા, અહીંયા તો રાગ દ્વેષ મોહનો એક કણ હોય ત્યાં સુધી એ સંબંધ કરે છે, બંધ કરે છે. બંધ હોય ત્યાં મોક્ષ ન હોય. સંપૂર્ણ જ્ઞાન તો મોક્ષ દશામાં છે તો ત્યાં વિતરાગતા હોય જ. પૂર્ણ વિતરાગતા હોય એને જ પૂર્ણ જ્ઞાન હોય. એટલે 12મા ગુણ સ્થાને વિતરાગતા પૂરી થાય છે અને 13મા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટે છે. ચારિત્ર પહેલાં સંપૂર્ણ થાય છે, જ્ઞાન પછી સંપૂર્ણ થાય છે, અને શ્રદ્ધા તો સૌથી પહેલાં 4થા ગુણ સ્થાને સંપૂર્ણ થઈ જાય છે. એમાં યોગ ઉપર કેટલીક વાતો ઉપર એમને ભલે વિસ્તાર નહોતો કર્યો, પણ વાત એવી કરી હતી કે જુઓ ઋષભદેવ ભગવાનના 99 પુત્રો છે, 98 પુત્રો છે. 100 પુત્રો હતા, એમાંથી ભરત બાહુબલીને બાદ કરી એટલે 98 પુત્રો છે. નિગોદમાંથી આવ્યા અને તે ભવે જ કાંઈમાં આગળ પાછળ 5-10 ભવ હોય એ ભવ એમને નહોતા. પછી સમય દર્શન ટાઈમમાં તે જ ભવે મુક્તિ થાય અને આવ્યા હતા નિગુદમાંથી, વચ્ચે કોઈ બીજા ભવ નહોતા, એકેન્દ્રીમાંથી આવ્યા. અને ભરત ચક્રવર્તી 4થા ગુણ સ્થાનેથી સીધા 7મા ગુણ સ્થાને આવ્યા. 6-5માં આવ્યા જ નહીં, સીધા અંતર્મુખમાં કેવળ જ્ઞાનને ટાઈમમાં. આ બધો ગણિતનો વિષય પ્રશ્ન ઉઠાવે એવો છે, એમ કેમ, એનો જવાબ આ ધવલા શાસ્ત્રમાં છે એમ એમને કહ્યું હતું. એનું ગણિત, એનું સમાધાન, એવા પ્રશ્નનું સમાધાન ધવલ શાસ્ત્રમાં મળે છે એમ એમને કહ્યું. એમને ખોલ્યું નહોતું પણ મળે છે એમ કહ્યું. અને એ રીતે કર્ણાનું યોગ છે એ બધી શંકાનું સમાધાન કરે છે. કોઈ શંકા ન રહે એમ કહેવું છે. કર્ણાનું યોગ ઉપર જેની માસ્ટરી હોય એને કોઈ શંકા ન રહે. ધવલ મેં ઉસ વિષય કા કેલ્ક્યુલેશન જો ગણિત હૈ વો રખા હૈ કેને કા વો અભિપ્રાય હૈ. તો ધવલા શાસ્ત્ર કા મહત્વ બતાતે થે ऐसे ऐसे बातें हैं इसमें, ऐसा क्यों हुआ इसका स्पष्टीकरण वहां से मिलता है. वो द्रव्यानुयोग में से नहीं मिलता, जो करणानुयोग में से मिलता. कहने का आशय वो था. हाँ घनी तो हमने कीधु अध्यात्म घणु घणु अध्यात्म. પણ વિમોચનને તો પ્રશ્ન એક વાર થયો હતો, મને કહો કર્ણાનુયોગનો વિષય લીધા પછી વિષયન સામે વચ્ચે આ બધી વાત કેમ લાવે છે. એક વાર મને અમે બે ચર્ચામાં રાત્રે બેઠા હતા, વિમોચન એનું હૃદય છે, અધ્યાત્મ છે એમનું હૃદય છે. અને એ હૃદય તો બહાર આવ્યા વિના, જેને જેનો રસ હોય એની વાત એ કર્યા વિના રહે, એમનો રસ ત્યાં પડ્યો છે. અને જોરદાર વાતો કરી છે, અધ્યાત્મની વાતો કરી છે, એ પણ બહુ પાવરફુલ વાતો કરેલી છે. શું કહે છે, અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. કેમ કે એને કોઈ પણ પદાર્થને ગ્રહણ કરવાનો વિકલ્પ થયો નથી, ચારિત્ર ગુણ શુદ્ધ થઈ ગયો. એટલે વિતરાગ હોય એ સંપૂર્ણ ત્યાગી હોય, એ વાત જે લોકો ભૂલી ગયા એને વિતરાગને પણ ત્યાગ વિનાના દર્શાવ્યા, એવી ભૂલ થઈ ગઈ. અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. જો કોને વચ્ચે લાવ્યા? તીર્થંકર ભગવાનને વચ્ચે લાવ્યા છે. એ વાત કહેવા માટે હું આમ કહું છું, મારી સમજણ છે એમ નથી કીધું. એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. તમારે એમને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું છે એમ વાત છે. અને સામાન્ય કોમન સેન્સની વાત એ લોકોમાં તો એમ તો છે જ કે ગૃહસ્થી કરતા ત્યાગી મુનિની કક્ષા અને કોટી ઊંચી છે તો ને, ત્યારે તો એ ત્યાગી થઈને વાત કરે છે. એમના જે શાસ્ત્ર તો મુનિઓ બનાવ્યા, ગ્રસ્ત એ કોઈ નથી બનાવ્યા, એ તો ત્યાગી દશામાં છે. તો સંપૂર્ણ ત્યાગ કરે એને તો વિશેષ માન આપવું જોઈએ. એના બદલે વચ્ચે ગ્રહણ ક્યાંથી ઘૂસાડ્યું? જો તમે ગ્રહસ્થના ત્યાગ કરતા મુનિનો ત્યાગ વધારે ગણો છો, ભલે વસ્ત્રધારી મુનિ હોય તો આપણે એને તો વધારે ગણે છે કે નહીં? પછી એમને ભગવાનને એથી વધારે ત્યાગી ગણવા કે એથી ઓછા ત્યાગી ગણવા? એમ કેમ થયું? એ વાત બંધ બેસતી સુસંગત વાત નથી, સ્પષ્ટપણે એ વાત સુસંગત નથી. એવો સિદ્ધાંત જો સ્વીકારવામાં આવે તો વાત બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી કરે, તો એ વાત બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી કરે. કરે કે ન કરે? તો પછી એમ કે ભાઈ દારૂ છોડાવવા માટે દારૂ પીવડાવ્યો, હે એના જેવું થાય તો મેં ખાઈ શકાય? બીડી છોડાવવા માટે બીડી પીવડાવી, મેળ ખાય ખરો? એ સિદ્ધાંતનો મેળ ખાતો નથી. એ બધી છળ પકડવાની વાત છે. શું છે? છળ પકડવાની વાત છે. એટલે સર્વજ્ઞ ભગવાનને વિકૃત રૂપે દર્શાવવા કે વિકૃત રૂપે કરવા એમની અસાધના કરવા બરાબર થાય છે, એમાં એમનો અભિનય થાય. એ તો સંપૂર્ણ ત્યાગી છે. સંપૂર્ણ ત્યાગી થયા પછી સંપૂર્ણ જ્ઞાની થયેલા છે. એને અત્યાગ દશામાં પોતે કાંઈક કરવું કે કરાવવું કે અનુમોદવું એ એમની અસાધના કરવા બરાબર થાય છે. એવી અસાધના જે કરતા હોય એને પોતે તો કરે નહીં, કોઈની પાસે કરાવે નહીં, કરતા હોય તેને અનુમોદે કેવું થવું જોઈએ? નહીતર સર્વજ્ઞ દેવનો અભક્તિ થાય છે. અસાત્મકમાં શું થાય છે? અભક્તિ થાય છે. તો ભગવાનની અભક્તિ કરે એનું જ્ઞાન કે દિવસે સમ્યક થાય અને એની શ્રદ્ધા ક્યારે સમ્યક થાય છે? કોઈ દિવસ ન થાય. એમ એમાં અપરાધ રહેલો. નહીતર ઘણાને એ બાબતમાં સમાધાન નથી થતું. એમાં શું આપણે આપણી નજર બદલી નાખી, આપણી નજર બદલી નાખી એમને આપણે વિતરાગ સ્વરૂપે જોવા, પણ એવી નજર બદલવાની ભૂમિકા છે કે કેમ, આ એક સવાલ છે. આપણે જેવા જેવા નિમિત્તોને સમીપ જઈએ છીએ એવા એવા પરિણામ થાય છે. કોઈ દિવસ ટીવી સામે બેઠા પછી બેઠા પછી વૈરાગ્ય આવ્યો? ચાલો અને વૈરાગ્ય આવ્યો હોય તો ટીવી ચાલુ કરે, શું કરવા, એમ બનવાનું નથી. માટે એ દ્રષ્ટિકોણ ખરેખર ત્યાં લાગુ પડવાનો નથી. મળી જ્યારે બે સ્થાન છે, એક સંપૂર્ણ ત્યાગી એવા વિતરાગ અને એક અલંકૃત એવા વિતરાગ, જ્યારે બે અવેલેબલ છે તો પછી જે સંપૂર્ણ ત્યાગી છે એવાને મૂકીને બીજે જવાનું શું પ્રયોજન છે? કંઈક પ્રયોજન તો હોવું જોઈએ ને. તો ભાઈ શું થાય, અમે કુલમાં આવ્યા, અમારા સગા સંબંધીઓ બધા ત્યાં છે, અમારી નાતજાતવાળા બધા ત્યાં છે, અમારો સંપ્રદાય ત્યાં છે, તો એ તો લોકસંઘ ના થઈ ગયું. એવી રીતે પણ અનુમોદન કરી શકાય નહીં એમ કહેવું છે. એ રીતે કૃપાળુ દેવે સુભાગભાઈના પત્રમાં વાત વાતમાં આ બે સંપ્રદાય વચ્ચેનો પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી નાખ્યો છે. એટલા માટે પોતે તાંબા કાંઠાની પેઢીથી ગુલાલવાડીમાં થઈને મુંબઈ જેને જોયું એને ખ્યાલ હશે, પાંજરાપુરની બીજી જુલીમાં નેમિનાથ ભગવાનનું જે દિગંબર મંદિર છે ત્યાં દર્શન કરવા જતા, રસ્તામાં શ્વેતાંબરનું ગોળીજી પાર્શ્વનાથનું મંદિર આવે છે એ મૂકીને જતા હતા. એ શું બતાવે છે કે પોતે સર્વજ્ઞને વિતરાગપણે ત્યાગીપણે દર્શન કરવા ઈચ્છે છે. તો દર્શન કરવાનું પ્રયોજન પણ એવું છે કે એ જેવા છે તેવા મારે થવું છે. પોતાના આદર્શને મૂર્તિમંત રૂપે સ્થાપ્યો છે મંદિરમાં, એ આદર્શની અંદર દોષ કેમ હોઈ શકે? આદર્શ તો સંપૂર્ણ નિર્દોષતા ન જ હોય શકે, કેમ કે તો પોતાના આદર્શને સ્થાપેલો છે. મારે એમના જેવા થવું છે. વંદે તદગુણ લબ્ધયે, શું કીધું, સમનભદ્ર સ્વામીનો શ્લોક છે એ, વંદે તદગુણ લબ્ધયે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. મોક્ષ માર્ગના આપ નેતા છો, અગ્રેસર છો, કર્મના પર્વતના ભૂક્કા બોલાવનારા છો, સકળ વિશ્વના તત્વના જ્ઞાતા છો, અને આપના એવા ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદન કરું છું. વંદન કરવા પાછળ મારું બીજું કોઈ પ્રયોજન નથી. આપ જેવા થયા છો એવું જ મારે થવું છે આપના જેવું. એમ કરીને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે. આત્મ પરિણામથી હવે ત્યાગનો અર્થ કરે છે. ત્યાગ ક્યાંથી શરૂ થાય છે, અથવા મૂળમાં ત્યાગ કોને કહેવો, પછી બધો અંતર ત્યાગ પછી બાહ્ય ત્યાગ શરૂ થાય છે. કે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. એમાં પણ ભગવાનને નાખ્યા. ત્યાગના પ્રકરણમાં વાદ વિવાદ ઘણો છે, એમાં વાદ વિવાદ ઘણો છે. તો જુઓ, આત્માના જે પરિણામ છે તે અન્ય પદાર્થ સાથે આત્મારૂપપણું કરીને અભ્યાસ કરે છે. હું રાગી, હું દ્વેષી, હું શરીર વાળો, હું કુટુંબ વાળો છું, એ બધા અન્ય ભાવ અને અન્ય પદાર્થ સાથે તદાત્મરૂપ પરિણામ તેને તદાત્મ અભ્યાસ કહેવામાં આવે છે. હું પણ અનુભવ કરવો તે અભ્યાસ, એનો ત્યાગ થાય એવા અભ્યાસનો ત્યાગ ચોથા ગુણ સ્થાને સ્વાનુભૂતિમાં સમ્યક દર્શન પ્રગટ થતાં તે અભ્યાસ છૂટી જાય છે, રાગનો અકર્તા થાય છે અને શરીરથી ભિન્ન બે ફાળ પડી જાય છે, તદ્દન જુદો શરીર છે એવો આત્મા કેવળ સ્વરૂપે અનુભવવામાં આવે છે. એ અભ્યાસને નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. એટલે જેટલા સમ્યક દ્રષ્ટિ થયા તે ત્યાગી થયા. ગુરુદેવ તો બહુ મોટી વાત કરતા, એ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે, એને મનુષ્ય ગતિનો સૌથી વધારેમાં વધારે સંયોગ હોય છે, જેને લોકો પરિગ્રહ કહે છે. છતાં એને એની સાથે કાંઈ લેવા દેવા નથી, સાવ ભિન્ન પોતાને અનુભવ કરે છે, માટે એને એનો ત્યાગ વર્તે છે. અને કોઈ દ્રવ્યલિંગી મુનિ નગ્ન દિગંબરી દીક્ષા ધારણ કરીને મિથ્યાત્વ સહિત જંગલમાં નિવાસ કરે ને 28 મૂળ ગુણ ચોખ્ખા પાડે તો પણ એને જરા પણ ત્યાગ નથી. શું કે એને જરા પણ ત્યાગ નથી, કેમ કે એના અભિપ્રાયમાં આખા લોકનો પરિગ્રહ ઊભો છે. જે રાગને ભલો જાણે છે, શુભરાગને આત્માનો ધર્મ માને છે, એમાં આત્માપણું પોતાપણું કરે છે, એ એના શુભના ફળના જે પુણ્ય છે એમાં પણ પોતાપણું કર્યા વગર રહે નહીં. એને અભિપ્રાયમાં તો એ પડ્યું જ છે, એટલે જરા પણ ત્યાગી નથી એમ કહેતા. થોડું કડક પડે પણ વસ્તુનું સ્વરૂપ એવું જ છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. ભગવાને ત્યાગી કોને કહ્યા? નિરેન્દ્ર પરમાત્માએ. જેણે અભ્યાસનો ત્યાગ કર્યો તેને ત્યાગી કહ્યા છે. ત્યાગ ત્યાંથી શરૂ થાય છે. તે તદાત્મ અભ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે તે તદાત્મ અભ્યાસનો નાશ થાય એના માટે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ, બાહ્ય પદાર્થોનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે, હેતુપૂર્વક કરવામાં આવે તો, નહીંતર નહીં. અભ્યાસ છોડવા માટે ત્યાગ કરો તો બરાબર છે, એમ અભ્યાસ છોડવા માટે ત્યાગ ન કરવો એમ ઉપદેશ નથી, પણ ત્યાગ કરવો તો યથાર્થ પ્રકારે કરવો એમ કહેવું છે. અભ્યાસનો ત્યાગ કરવો અને પદાર્થનો ત્યાગ કરવો જ નહીં એમ નથી કહેવા માંગતા. બાહ્ય પદાર્થનો ત્યાગ આ અભ્યાસના ત્યાગને નિવૃત્તિ અર્થે કરવો, અને તેમ કરવું તે કાર્યકારી છે. વિકૃત એટલે ફેરફાર કરી નાખવો, તે અસલ હોય એમાં ફેરફાર કરી નાખવો એને વિકૃત કહે છે. આર્ટિફિશિયલ આવ્યો છે શબ્દ તારે, વિકૃત એટલે આર્ટિફિશિયલ. અલંકૃત એટલે અલંકાર કરેલો, અલંકાર કરેલો એને અલંકૃત કહે છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી એમ છે. શું? બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ નથી કહ્યો. શું? એટલે અંતર ત્યાગમાં બાહ્ય પ્રસંગનો, બાહ્ય પદાર્થનો ત્યાગ કરવાનો હેતુ નથી. હેતુ તો અંતર ત્યાગનો જ છે, બાહ્ય ત્યાગ કરે તો પણ હેતુનો બદલાવો જોઈએ એમ કહે છે. એમ છે, એમ સિદ્ધાંત છે, તો પણ આ જીવે એટલે પોતે અંતર ત્યાગ ને અર્થે, જો હેતુ એ રાખો, શું અંતર ત્યાગ ને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને, એટલે બાહ્ય ત્યાગને કાંઈ પણ ઉપકારી એટલે નિમિત્તપણે ઉપકારી માનવી યોગ્ય છે. કેમ કે કોઈ વ્યક્તિને વ્યસન છે, હવે શું કરવું? એ વ્યસન ચાલુ રાખીને એના ભાવની નિવૃત્તિ થાય ખરી? ન થાય. તો એને બાહ્ય ત્યાગ કરવો જ જોઈએ. એ પરિણામ છોડવા માટે એને બાહ્ય ત્યાગ કરવો જ જોઈએ. પછી બાહ્ય ત્યાગ કેટલો ટાઈમ કર્યા પછી પરિણામમાં દમન નહીં કરવું, કરવાની પદ્ધતિ હોવાથી સારી પદ્ધતિ પરિણામ ઉપર દમન કરવાની નથી, એને ગ્રહણ કરતા પછી શું થાય છે એ પાછું પોતાને પોતાના પરિણામને એ વખતે ચકાસવા, વળી પાછો ત્યાગ કરવો. ગ્રહણ ત્યાગ, ગ્રહણ ત્યાગ, ગ્રહણ ત્યાગ કરીને સરવાળે એ પરિણામને છોડવા, એમ છે. કેમ કે એક જાતકે જો તમે છોડવા જાય તો પરિણામ ઉપર દમન થશે, અને જો પરિણામ ઉપર દમન કરશો તો દબાયેલા પરિણામ પાછા ઉછળીને ક્યારેક બહાર ના જોરથી બહાર આવશે. પાછા ઉછળીને એટલે જોરથી બહાર આવશે, પાછી પરિસ્થિતિ બગડશે તમારી, વધારે બગડશે. એટલે એને યથાર્થ પ્રકારે પરિણામને કેવી રીતે ઠીક કરવા એની પણ એક કાર્ય પદ્ધતિ અને એની પણ એક યોજના છે. એટલા માટે જ જ્ઞાનીના માર્ગમાં પહેલાં દર્શન મોહને નબળો પાડીને એનો અભાવ કરાવે છે, પછી ક્રમે કરીને ચારિત્ર મોહનો અભાવ કરવામાં આવે છે. એ જ્ઞાનીનો માર્ગ છે અથવા તીર્થંકર દેવનો માર્ગ છે. એ સિવાય બીજી પદ્ધતિ કરવા જાય, પહેલાં ચારિત્ર મોહને મંદ કરીને મટાડવા જાય તો દર્શન મોહ ઉલટાનો બળવાન થઈ જાય. જેમ કે વર્તમાન જૈન સંપ્રદાયમાં ટીકા ટિપ્પણીની વાત નથી, સમજવા માટે છે. ત્યાગની પ્રધાનતા ઘણી છે, ઉપવાસ કરાવે, નિયમ લીવડાવે, વ્રત કરાવે. દર્શન મોહનો મંદ કરવો કે નાશ કરવો એ પ્રકરણ ખલાસ છે, ખબર જ નથી જાણે કોઈને એ વિષય. હા, એવો વિષય મેં અંજાને મૂક્યા. તો એવો વિપરીત કાર્ય પદ્ધતિ હે, ક્યા તો ગલત કાર્ય પદ્ધતિ હે, વિપરીત કાર્ય પદ્ધતિ હે. તો ઉસમેં દર્શન વો ઓર તગડા હો જાયેગા, ક્યા હોયગા? દર્શન વો ઓર તગડા હો જાયેગા. કુછ કાલ કે લિયે ત્યાગ રહેગા, બાદ મેં ઓર તકલીફ હો જાયેગી, ગ્રહણ કે પરિણામ જોર સે આ જાયેંગે, યે બાત હો જાયેગી. તો જો કાર્ય કરને કી પદ્ધતિ નહીં જાણતે હૈ તો સીધા ત્યાગ મેં ચલે જાતે હૈ, એવો ભૂમિકા હૈ નહીં. પહેલે તો મુમુક્ષુ કી ભૂમિકા મેં અભિપ્રાય બદલે, ઓર અભિપ્રાય બદલને સે દર્શન મોહ કો કમજોર કરે, ફિર ઉસકા અભાવ કરે, ફિર ચારિત્ર મોહ કી ભૂમિકા મેં ત્યાગ શરૂ હોતા હૈ. પંચમ ગુણ સ્થાન, છઠ્ઠે ગુણ સ્થાન, સાતમે ગુણ સ્થાન, ઇસકે પહેલે કોઈ ત્યાગ કા સવાલ રહેતા इसकी व्यवस्था है. और वो जिनेन्द्र परमात्मा का मार्ग है, तो मार्ग से जो अनजाने जीव हैं वो ऐसी गलती करते हैं. तो इसके દર્શન મોહ નો જે છે એ દર્શન મોહ માં કાર્ય કરે છે, ચારિત્ર મોહ ચારિત્ર મોહ માં કાર્ય કરે છે. મોહ ના બે પ્રકાર છે. પહેલા દર્શન મોહ નો છૂટવો જોઈએ, ચારિત્ર મોહ પછી છૂટે. દર્શન મોહ છોડ્યા વિના ચારિત્ર મોહ છોડવા જાય તો કોઈને છૂટે નહીં. ટેમ્પરરી મન થાય ને પાછો ઉગ્ર થઈ જાય, એમ બને. એટલે કામ કરવાનો ક્રમ આ છે, ક્રમ આ પ્રકારે છે, એમ વાત છે.
पहले ग्रहण करना फिर त्याग करना, ये जो इसका जो एक रोटेशन जो होता है, तो इसमें मुमुक्षु अपने लिए कौन सी बात किस पोजीशन में किस तरह से लागू पड़ती है, किस तरह से नक्की करें?
वो तो सत्संग में ही समझ में आता है, अपने आप प्राय समझ में नहीं आता है. इसलिए मुमुक्षुओं को सत्संग के लिए कहने में आता है, क्योंकि वो खुद अनजाना है. अपने आप कैसे सुधार करेगा? कर ही नहीं सकेगा. सकेगा कैसे वो बताओ. आप बचपन में कुछ पढ़े लिखे नहीं थे एक दिन, अब पहले इसको एक बोलने में आया, कहने में आया, समझने में आया, लिखने में आया, पढ़ने में आया, वो बिना बताए आया किसी को बताओ. जब किसी ने बताया सिखाया तब तो सिखा, अपने आप को सिखाओ तो एक भी मनुष्य को बता दो. जब गणित के एक कैसे हो गया तो बहुत बड़ा कार्य है, निर्वाण पद में जाने का कार्य है, कोई मामूली काम नहीं है वो. एक अंक भी नहीं आया है जिसको एकला बोलने में आता है, इसको एक है. ऊपर ऐसा करना बिंदी, फिर इसको ऐसे नीचे लाना, उसको कहते हैं एक. वो भी एक दफे सीखने में बहुत दिक्कत पड़ी थी. पड़ी थी कि नहीं पड़ी थी? हाँ, हाथ पकड़ पकड़ के लिखाते थे. तो इतना बड़ा काम है, सारे संसार समुद्र को तीरने का काम है, उसके लिए तो कोई ऐसी व्यक्ति चाहिए कि जिसको वो संसार तीरने की कला आती हो. तो इसलिए सब बात सत्संग में समझना, कैसे प्रयोग करना, कैसे शुरुआत कैसे करना, कहाँ से करना, किसको कहाँ से करना, किसको कहाँ से करना, वो बात ज्ञानी के लक्ष्य में होती है. डॉक्टर के पास बुखार वाले बहुत से दर्दी आते हैं, सबको एक दवाई वो नहीं देते. बुखार तो बुखार है, लेकिन बुखार के पीछे क्या कारण है वो डॉक्टर का विषय है, दर्दी का नहीं है. ऐसी बात है. हाँ, अभिप्राय पकड़ने में आएगा तो अभिप्राय में सुधार हो जा और दर्शन में कमजोर हो जाता. शू कहे कि ए रीते जीवे अंतर त्याग ने अर्थे एटले अध्यास छोड़वा माटे बाह्य प्रसंगनी निवृत्ति कहीं पण उपकारी मानवी योग्य छे. जेम के તમને ભૂખ લાગી, ભૂખ લાગી ને પ્રયોગ કરવો હોય દેહાધ્યાસ છોડવા માટે તો તમને ઉપવાસ કરવાની મનાઈ નથી. શું પ્રયોગ કરો તમે કે આ જીવને કેટલો દેહાધ્યાસ છે, આજે ઉપવાસ કરીને જરાક પરિણામને તપાસવા છે, એ પ્રયોગ કરવાની છૂટ છે. પણ મેં આહારનો ત્યાગ કર્યો એવો અભિમાન કરવા માટે ઉપવાસ કરાવવાની બિલકુલ આજ્ઞા નથી. પર પૈસા ઉપરનું મમત્વ ઘટાડવા માટે દાન દેવાનો ઉપદેશ છે. ફરીથી આ મારા પૈસા છે, મારા રૂપિયા છે, એ મારા પણ મૂકવા માટે દાન દેવાનો ઉપદેશ છે. પણ મેં મારા રૂપિયાનું દાન દીધું એવું અહમ પણ અહંકાર કરવા માટે દાન દેવાનો ઉપદેશ નથી. તો મારા પણ વધાર્યું, દાન દઈને પણ મારા પણ વધાર્યું એમ નથી દેવાનું. એવી રીતે વાત છે. આપણે એમ કરો ને, પૈસા રાખીને મમત્વ મૂકો ને, આપણે મમત્વ છોડવું છે ને, રૂપિયા દેવા નહીં દેવાથી શું મતલબ છે? નહીં, એ પ્રયોગ કરવો જોઈએ. દાન દઈને પછી પરિણામ કેમ થાય છે એનો પ્રયોગ કરવો જોઈએ, એમ ન ચાલે. મિત્ર છેતરાઈ જશે પોતે. કાંઈ નહીં, આપણે લેવા નહીં દેવાનો તો કાંઈ સવાલ નથી. આપણે તો મમત્વ છોડવાનો સવાલ છે ને. રૂપિયા તો રૂપિયામાં છે, એસા નહીં ચલે, એસે ગડબડ હોતી હૈ. ઇસ વિષય મેં જો નહીં સમજતે હૈ તો કુછ ને કુછ ગડબડ કિયે બિના નહીં રહેતે. ઉલટા સુલટા હોઈ જાયેગા, કહીં ને કહીં ઉલટા સીધા હો જાયેગા. વળી પાછો પોતાની વાત લખે છે પાછા, હવે ના પેરેગ્રાફમાં એ વાત આવી. પાછી નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ, તેનાથી વ્યવસાયથી, જે ધંધામાં જે વ્યાપારમાં રસ નથી. કમાણી છે પણ રસ નથી પોતાને, એની પ્રવૃત્તિ કરીને સમયને શા માટે એ પ્રવૃત્તિમાં ખર્ચવો? એટલા માટે એ પ્રવૃત્તિથી છૂટવા માટેનો હંમેશા નિત્ય એટલે હંમેશા વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. અને જલ્દી છૂટાય, જલ્દી છૂટાય, જલ્દી છૂટાય, જલ્દી છૂટાય એવો જાપ ચાલે છે. એવી લય લાગી છે છૂટવાની, પણ લય લાગી છે. કેટલા ઉંમર છે? 28મા વર્ષની ઉંમર છે. હજી કેટલાક તો 28મા વર્ષે શરૂ કરે છે. આ ડાક્ટર વાક્ટર થાય છે ને, અથવા ગલોટિયા ખાતા ખાતા ડિગ્રી મેળવતા હોય, ગલોટિયા ખાતા એટલે નાપાસ કરતા પડતા, એને 26મા વર્ષે તો પછી કમાવાની શરૂ કરવાનો પ્રસંગ આવતો હોય છે. આ નિવૃત્ત થવાની વાત કરે છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. જો ઘણો પુરુષાર્થ છે તો પોતે આ કેવી રીતે મૂકે છે? પહેલા કરતા મારું ઘણું સારું છે એમ નથી લેતા. જેને સુધારો થાય એની સુધારવાની દૃષ્ટિ બીજી જાતની હોય છે. પૂર્ણતાના લક્ષવાળાને નીચે દ્રષ્ટિ જાતી નથી, ઉપર દ્રષ્ટિ રહે છે. એટલે મારે પહેલા કરતા ઘણું સારું થયું છે એવું એ કદી લેતા નથી. શું કહે છે? જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે, વૃત્તિમાં એમ વર્ત્યા કરે છે, એવો યોગ એવી વ્યવસ્થા બેસાડું કે અલ્પકાળની અંદર મારે આમાંથી છૂટો થઈ જવાય, એવો યોગ કરવો ઘટે છે, એવી ઉગ્રતા આવી છે. જો મારી ભાવના ઉગ્ર થશે એમ કે છે તો એવો યોગ આવીને ઉભો રહેશે. એવો યોગ નથી આવતો એનો અર્થ કે હજી અંદર કઈ કચાશ છે એમ જ્ઞાન દશામાં એવું વિચારે છે. મુમુક્ષુ એ તો વિચારવું જ જોઈએ એમ વાત છે. કેમ કે ઉગ્રતા સાથે, ભાવોની ઉગ્રતા સાથે કુદરત બંધાયેલી છે, કુદરત બંધાયેલી છે. પાછળથી ઉગ્રતા આવી છે ને છૂટી ગયું છે, વ્યવસાય એમણે છોડી દીધો છે. પ્રસંગથી સત્સંગ ચાહીએ, વો તો હૈ સત્સંગ સે વિચાર બલ મિલતા હૈ, સત્સંગ સે વિચાર બલ મિલતા હૈ. ક્યોંકિ સત્સંગ ભી એક નિમિત્ત તો હૈ ઓર જીવ નિમિત્ત વાસી હૈ, જૈસે જૈસે નિમિત્ત મેં જાતા હૈ વૈસા વૈસા ઉસકા પરિણામ હોઈ જાતા હૈ. કુસંગ કરતા હૈ તો એસા પરિણામ હોતા હૈ, સત્સંગ કરતા હૈ તો એસા પરિણામ હોતા હૈ. કુસંગ કુસંગ મેં વિષય કષાય કે પરિણામ તીવ્ર હોતે હૈ, સત્સંગ મેં વિષય કષાય કે પરિણામ મંદ હોતે હૈ. વો તો પ્રત્યક્ષ બાત હૈ, વો તો પ્રત્યક્ષ અનુભવ મેં આયે એસી બાત હૈ. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે, એટલે મારી ને તમારી બેયની વાત આ પત્રમાં લખી છે. તે વિચારવા વિચારમાં સ્ફુરી આવતા, લખતા લખતા જે વિચાર સ્ફુરી આવ્યા, આગળથી પ્લાનિંગ નહોતું એમ કે છે લખવાનું, તે વિચારમાં સ્ફુરી આવતા એટલે સહજપણે સ્વ વિચાર બળ વધવાને અર્થે, મારો હેતુ તો મારા પોતાનો વિચાર બળ વધવાને અર્થે છે, સ્વ વિચાર બળ વધવાને અર્થે, અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. તમે પણ વાંચજો ને વિચારજો. મેં તો મારા વિચાર બળ વધવા માટે આ બધી વાતો લખી છે, પોતાની શિથિલપણાની જે વાતો લખી ને એ પોતે બળવાન, એ વિચારનું બળવાન પણ હું બતાવે છે, ત્યારે શિથિલ પણ લાગે છે. જુઓ, બળવાન પુરુષાર્થ હોવા છતાં શિથિલ પણ લાગે છે એ પુરુષાર્થના બળવાનપણાનું સૂચક છે અથવા દ્યોતક છે. અને પોતાનું બળવાનપણું લાગ્યા કરે એ શિથિલપણાનું સૂચક છે. એમ પોતાના દોષ જાહેર કરે, નિવેદન કરે, એ નિર્દોષ થવાની ભાવના બતાવે છે. શું બતાવે છે? એ નિર્દોષ થવાની ભાવના બતાવે છે, એને નિર્દોષ થવું છે એમ નીકળે છે એમાંથી. અને જે પોતાના દોષ નિવેદન કરી શકતા નથી એ હજી દોષિત રહેવાના અભિપ્રાયને પોષે છે. આમ છે, જો કૃપાળુદેવનો પુરુષાર્થ ઘણો છે, 28મા વર્ષે, અરે 24મા વર્ષે ગજબનો પુરુષાર્થ છે. 255મો પત્ર વાંચો તો લખે છે કે અમે દેહધારી છીએ કે કેમ, તે માન માન સંભાળીએ ત્યારે યાદ આવે છે. દેહને ભૂલી જાય છે, અમે આત્મા છીએ એવી તન્મયતા વર્તે છે. આત્મભાવમાં એટલી તન્મયતા વર્તે છે કે દેહને ભૂલી જાય છે પોતે, એવી અદ્ભુત દશા છે. તોય પણ વેપારના પરિણામ જેટલા ચાલે છે અને પ્રવૃત્તિ થાય છે એમાં પોતાનું શિથિલપણું બતાવે છે એ એમના પુરુષાર્થને જાહેર કરે છે, શિથિલપણાને નહીં. માટે એવી ભૂલ કરવી નહીં કે એમને શિથિલપણું હતું. ત્યાં પુરુષાર્થના દર્શન કરવા, ત્યાં સરળતાના દર્શન કરવા, ત્યાં સુભાગભાઈ સાથેની આત્મીયતાના દર્શન કરવા, ત્યાં એમની વિનમ્રતાના દર્શન કરવા, ઘણા ગુણ છે એમાંના. પણ એ દર્શન કરવા માટેની દૃષ્ટિ હોવી જોઈએ. નહીં તો જો એમને પણ આમ થતું તો આપણે થાય જ ને. પછી એમને આમાં જ્ઞાનીને એમ થતું તો આપણને થાય. એમાં હું એમ કરીને પોતાના વિપરીત અભિપ્રાયને પોષે છે, આલંબન લે છે, એ બહુ મોટી ભૂલ કરે છે. એમાં અવિનય ને અભક્તિ થયા વિના રહીએ નહીં. પછી સુભાગભાઈએ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એ બાબતમાં ઉત્તર નથી લખ્યો, એટલે એક લીટી લખી છે કે જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય થશે. એમણે એવા પ્રશ્નો પૂછ્યા છે. જીવની બાબતમાં કોઈ પ્રશ્ન હશે, એમના પ્રદેશ, પર્યાય, પછી સંખ્યાત, અસંખ્યાત ને અનંતના વિષયમાં તથા રસના વ્યાપકપણા વિશે. કોઈ રસ વ્યાપે છે તો કેવી રીતે વ્યાપે છે એનો કોઈ પ્રશ્ન ઉઠાવ્યો હશે. અત્યારે એનો જવાબ પોતે સમજીને નથી આપ્યો. ક્રમે કરીને એટલે આગળ એ સમજવું યોગ્ય થશે. પોતે ઉત્તર લખે તો પણ સમજીને, ઉત્તર ન લખે તો પણ સમજીને. માટે પ્રશ્ન પૂછનારે મારો ઉત્તર મળતો નથી એવું અસમાધાન કરવા યોગ્ય નથી. મને ઉત્તર મળે તો સમાધાન થાય એમ નહીં. તે ઉત્તર ન મળે એ સમયમાં યોગ્ય છે, એ સમય એવો યોગ્ય છે એને માટે એનો ઉત્તર એને મળવાની જરૂર નથી. ક્રમે કરીને આગળ ઉત્તર મળશે. એટલે પોતાની યોગ્યતા પોતે નથી સમજતો એમ સમજીને ધીરજ રાખવી યોગ્ય છે એમ કહેવું છે. તમારો અત્રે આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું, તે જાણ્યું છે. લખ્યું છે તમારે આવવું છે મુંબઈ, શું બે જણાને? ઠીક છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે, અમને પણ સત્સંગનો યોગ રહે તમારો એવી ઈચ્છા તો અમને પણ રહ્યા કરે છે. પણ પોતે એટલા બધા એ બાબતમાં કડક હતા, થોડા સ્ટ્રીક હતા. એટલે એક વખત સુભાગભાઈએ લખ્યું કે અમે આવીએ છીએ સત્સંગ માટે, ત્યાં આવવું છે, સાથે સાથે થોડું મુંબઈમાં વેપારનું પણ કામ છે એ પતાવી લેવું છે. શું એમ એમને તો પોતાના જે ભાવ આવે એ લખી નાખતા હતા સરળતાથી. એમણે ના લખી નાખ્યું તો હવે આવશો નહીં, બહુ કડક ના પાડી દીધી, સત્સંગ માટે નહીં આવતા. ઠીક કેમ? કે સત્સંગ માટે આવવું હોય તો કેવળ સત્સંગ માટે જ આવવું, વચ્ચે બીજા કામ લઈને આવવું નહીં. એક વ્યક્તિએ એક લક્ષ્ય સત્સંગ આરાધવો, વચ્ચે બીજા ડખા નહીં રાખવા, એ સત્સંગની વિરુદ્ધ જશે અને સત્સંગમાં જે લાભ થવો ઘટે એ નહીં થાય. બહુ ઝીણવટથી એમણે ટ્રીટમેન્ટ આપી છે.
હા પાડીને ના પાડી દીધી. શું? પહેલાં હા પાડીને પછી ના લખી નાખી. નહીં, તમે નહીં આવતા. કેમ કે એમને લખ્યું તમે હા લખી છે તો અમે આવવા માગીએ છીએ ને મારે થોડુંક આવવું પણ કામ છે, તો બહુ તો જવાબ આપ્યો કે આવતા જ નહીં. ઠીક, એવી વાત છે. એમાં ખોટું ન લગાડે, એમાં ખોટું ન લગાડે. એવી આજ્ઞાકારિતા હોય છે કે એમ કીધું એમાં પણ મારા હિતને દ્રષ્ટિએ હિતને અર્થે જ કહ્યું હોય એમાં મારે શંકા કરવા જેવી નથી, એટલો વિશ્વાસ રાખે.
Oh, boy. Oh, boy.